તારીખ 5/4/1991 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી મુમુક્ષુતાના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા પાવાપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 35
ક્ષણમુપે સજ્જન સંગતિ એકા ભવતિ ભવાર્ણવ તરણે નૌકા
132
શંકરાચાર્ય સત્સંગ ઉપર
ये विषय मतलब जैसे मैं सुनकर लेता हूँ तो 30 वर्ष हो गए ये पिछले 5 वर्ष को छोड़ करके ये विषय की चर्चा ही वहाँ जैसे फिर लुप्त थी ऐसा और आज भी वहाँ तो लुप्त ही है मतलब 30 वर्ष तक ये विषय लोगों के आपस की चर्चा में नहीं
एक तो क्या था वहां जो आए उन लोगों ने मैं तो क्या है कि हम तो सत्संग के लिए तो इधर आए हमारा तो ये बात हो गया
लेकिन उन लोगों ने किसी से भी दूसरे से भी बात नहीं की उनको मैं तो आया हो तो वो चर्चा पे उस विषय का चला
इसमें संतुष्ट हो जाने से ये बात की प्यास नहीं रहती गुरुदेव का संग कर रहे
हैं सत्संग शब्द ही नहीं रहा तत्व का लाभ लेने के लिए तत्व की बहन बातें यहाँ चलती है तत्व का लाभ मिलता है तत्व की लाभ के भावना से वहां लोग आते हैं सत्संग के लिए नहीं सत्संग तो सब भी आपस में कहाँ फंसते सत्संग करना एक क्लास अटेंड कर दो सवेरे 4 बजे से उनका चलता है वहाँ अटेंड कर दो रात को 10 बजे तक वहाँ चलता है वहाँ चलता मतलब दिन भर की जो प्रवृत्ति सुबह से शाम तक
माने तो अच्छा नहीं की एक सत्संगी है ना हमारा ये संग करते हैं सबकी वार्ता होती है आत्मा की वार्ता होती है सब करते हैं
वो उस दृष्टिकोण से कोई बात रहती तब तो वात्सल्य तो आता है साथ तो वात्सल्य तो नहीं शुरू से 30 वर्ष में तो नहीं देखा वात्सल्य थोड़ा बहुत व्यवहार से वात्सल्य में जैसे मान लो थोड़ा ये गुलाब सिंह भाई थोड़ा बहुत करते थे किसी में मुझे तो तकलीफ आया सामान्य बारह
कोई कोई ऐसे बहुत कम थे
जीवन का ये एक अंग होना चाहिए ये बात नहीं नहीं
बात दिव्य ध्वनि में से आई है उन लोगों ने भी पकड़ी है तो दिव्य ध्वनि में से पकड़ी है
शंकराचार्य जी का ऐसा है परम सत्य है
नहीं उनको तो प्रिय लगा है इसलिए उद्धरण किया है और जब उनको ये बात प्रिय लगी है तब तो उन्होंने दोहराया इस बात को किसी का भी कहा हुआ हो सत्य है वो तो सत्य ही है
सुंदर जो संप्रदाय बुद्धि मताग्रह बुद्धि नहीं वो व्यक्ति इतनी
संप्रदाय वाले को तो ये शंकराचार्य की बात क्यों लिखते हैं
उद्धरण क्यों दिया है
और महात्मा शंकराचार्य ऐसा कहा है और क्या भगवान वेदम व्यास ऐसा भगवान वेद व्यास ऐसा कहा सुनती भाई ने तो कागज आए वो तो क्या वो कैम श्रीमद जी लिखू छे बराबर लिखू छे તત્વ કેટલું વિશાળ છે
એ
નાની કરતા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. આ બાજુ ભગવાન કરતા જ્ઞાની પુરુષને મુખ્યતા આપે છે, જ્ઞાની કરતા મુમુક્ષ એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે. નથી જોઈતી અને જૈન નું કેવળ જ્ઞાન જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે એ કઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહી તો અહીંથી તો કોઈ રીતે કઈ બહાર કાઢી શકાય એવું શકાય તેમ બને તેવું લાગતું નથી.
પરમ મહાત્મા
ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષા વાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. માર્ગની આકાંક્ષા પ્રાણી દુર્લભ સંભવે છે, કારણ કે ખરા ખરા બેચડેલું વાણ, અને તે પણ જૂનું વાણ ખરા બેચડી ગયું. ખરાબ એટલે તો મમળમાં, તોફાનમાં. ઉદય કર્મ ભોગવતા દીનપણો અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. આખું જગત ભવિષ્યની ચિંતામાં ડૂબેલું છે, ત્યારે કશું એક ક્ષણનો વિચાર આવતો નથી. સત્સંગ આદિકની જેમાં મહાત્મતા વર્ણવી છે તેવા પુસ્તકો અથવા પદો કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો. તમને જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થપણની પ્રાપ્તિ હોતી નથી. પત્રકો ના ઉપર છે નથી લીધું, 252 છે. સિદ્ધાંત સૂત્રો તો એ વાંચવા નહોતા દેતા, યોગ્યતા તૈયાર ન થાય ત્યાં સુધી. લોકોનો પરિચય ઘટાડવા માટે બહુ કહ્યું છે, લોકોનો પરિચય ઘટાડી દીધો તમે, તો એ તો કઈ ગ્રસ્તે નતા, દીક્ષાધારી હતા સ્થાનક પાસે, સમાજ નો પરિચય નહી રાખો તમે, સમાજનો પરિચય ઓછો કરો, બને એટલો પરિચય ઓછો કરો. કારણ કે સાધુઓ લગભગ એમ જ ટાઈમ ગાળે છે, એ પોતે નવરા મળવા વાળા એને જે ટાઈમ મળ્યો પૂરો ટાઈમ એમ જ જાય.
રાહ જોતા હોય એક લાખ શું કરો, દુકાનદાર રાહ જોતો હોય.
બાબુજી
આ જોવાની કોશિશ નથી કરી, આ પદ કોનું છે? આ ઉદ્ધરણ શ્રીમદ રાયચંદ્ર, ઉદ્ધરણ શ્રીમદ રાયચંદ
લખેલું
છે.
સત્ય કોઈનું છે, કોઈની મિલકત નથી, સત્ય કોઈની મિલકત નથી કે જેના ઉપર કોઈનો આગવો અધિકાર હોય, કઈ નથી. અંગીકાર કરવાનો અધિકાર છે.
આકાશ ને ક્યાં બંધાય બાંધી શકે છે?
એટલે જ ખ્યાલ આવે છે ને એમને થોડો, કોઈ વાંચવો હોય તો વાંચીએ. સૌભાગ્યભાઈ ઉપર નો પત્ર છે. પૂરી રીતે આજ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. અમારો આત્મા એમ પ્રેરણા કરે છે કે આ માર્ગ તમને પૂરેપૂરો આ જન્મમાં કહી દેવો. તમે અમારા માટે જન્મ થયો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. પણ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને ખરા ભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે અને એ જ અમે મોટો ભાગ્ય માનીશું. અમારે શું જ્ઞાન પ્રાપ્તિ આપકો હોગી એ અમારે ભાગ્ય કે ઈસ કોન્સેપ્ટ એ બધા ભાગ્ય હે અમારે લે તો. પ્રોમિસ દીયા હે ઉન્હોને 5 સાલ પહેલે.
તો દેખા પહેલા પત્ર કોણ સો નંબર લીધા છે? 100 200 219.
ઇસ સમય તો સવાલ હોય કે યોગ્યતા પૂરી ગર્ભિત રૂપ છે કે
290 219.
બિલકુલ કઈ ગામ રેડી નહીં
તેનકો જો મુજે અગર કુછ મિલતા મિલેગા તો યહાં સે મિલેગા, પર નિશ્ચિત હી મિલેગા. આત્મકલ્યાણ અબ હોને વાલા હૈ ઓર ઇનસે હી હોને વાલા હૈ, ઇસ બાત કી ઉનકો પ્રતિતિ આ ગઈ થી. જૈસે પરમાત્મા કે પ્રતિ પ્રેમ હોતા વૈસે પરમેશ્વર બુદ્ધિ ઉનકો આ ગઈ. સર્વાર્પણતા હોગી, પરમેશ્વર બુદ્ધિ આ ગઈ. સબ સિમ્પટમ જો હૈ વો પૂરે કે પૂરે પ્રગટ હો ગયે થે. એ ઉનકી બડી યોગ્યતા થી. અગર દૂસરે સાઈડ કે કચાસ નહીં હોતી તો ઇતના ભી સમય નહીં લગતા. ઇનકા જો દૂસરા સાઈડ થા
પરિચય કો 5 મહિને હુઆ હૈ ફર્સ્ટ પત્ર મેં લિખે જ્ઞાન વર્ત સંબંધી અનેક મંત્ર આપકો બતાને કી ઈચ્છા હોતી હૈ. તે ગયા કાલ પ્રત્યક્ષ હૈ ઇસલિયે નહીં બતાતા. મંત્ર અર્થાત શુદ્ધ ભેદ.
ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. 260 માં સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત પણ સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સતત આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે અને એ જ ઈચ્છે છે.
બંને પાત્રો અજોડ છે. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે, અખંડ એવો હરિપરમ પ્રેમે અખંડપણે અનુભવ પાછો આવડે, અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવાનું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો, આ કળિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન કોઈ દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં પણ નથી આવતા, અને એ ત્રણમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ ચીજ પણ અત્યારે દ્રષ્ટિમાં નથી આવતી. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધા જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. કેવળનો માર્ગ તો કેવળ વિસર્જન થઈ ગયો, એટલે મુનિ માર્ગ કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે, આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કુદરત ઉપર કટાક્ષ ઘણા કર્યા છે, ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એવો ભગવત ને લોભ શા માટે છે, ઘણા કટાક્ષ કર્યા છે. મુક્તિ આપી દે છે, મુક્તિ આપી દે છે, પણ ભક્તિ કેમ આપતા નથી. મુક્તિ આપી દીધી, ભક્તિ કેમ મને આપતા નથી, એવું લોકો કરવા કરતા હશે. ભગવાન ને ઓલા કરતા બુદ્ધિ વાળા છે, ઠરાવે છે ને એવી શૈલી થી લખું છે, એટલે લોપી ઠરાવ્યા છે. સુભાષભાઈ ને એવા વિકેટ લીધું કાગળો લખ્યા છે.
આ ભાષા પણ ભાઈ સુભાષભાઈ ના પતંગ વિશે ક્યાં મળે,
આપણે
તીવ્ર જ્ઞાન દશા કહે છે. જે જ્ઞાન દશા એવા વિના કોઈ પણ જીવ બંધન થી મુક્ત થાય નહી એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કોઈક જીવથી ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અસાર સમજાય, તેની નિવૃત્તિ સૂજે એમ બનવું બહુ કઠણ છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનો ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે.
સંસારી જીવ તો એકદમ વિરુદ્ધ સ્થિતિમાં બેઠો છે, તો અવિરુદ્ધ સ્થિતિ મેં આને મેં સમય લગતા હૈ, યા કોઈ સ્ટેટમેન્ટ ઉસકો મિલની ચાહીએ, વો બિના સત્પુરુષ તો મિલને વાલી નહીં. અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે બધી પ્રવૃત્તિ અસત્ય અસાર સમજાઈને એની નિવૃત્તિ સૂજે એમ બનવું બહુ કઠણ છે. પ્રેક્ટિકલી તો સમજી શકાય એવી વાત છે. ભગભાઈને એ વાત એમને સમજાવી નથી પડી કે તમે જ્ઞાની પુરુષ ની ભક્તિમાં આવો, એ વાત એમને સ્વભાવભાઈને સમજાવી નથી પડી, એટલી યોગ્યતા આપણે જોઈ હતી. કઈ પ્રસંગ એવો બની ગયો લાગે છે કે ભૂતકાળમાં ગયા ભાવમાં જે રીતે એમણે કોઈ સત્પુરુષનું અનુસરણ કર્યું છે અને જ્ઞાન પ્રાપ્તિ કરી છે, એક પ્રકાર એમણે સ્વભાવમાં જોયો છે. પૂર્વ સંસ્કાર તો લઈને આવ્યા હતા સ્મૃતિ, અને આ નિમિત્ત બધું એવું થઈ ગયું કે એમને પોતાને ફરીને જ્ઞાન દર્શનમાં આવવામાં આમની યોગ્યતા નિમિત્ત થઈ છે. સુભાનભાઈની જે યોગ્યતા છે એ એટલી સરસ યોગ્યતા છે કે ભૂતકાળ તાજો થઈને એમની એ યોગ્યતા વર્તમાન ફરીને મોક્ષ માર્ગમાં આવવા માટે નિમિત્ત થઈ ગઈ છે. તમે અમારું જોઈતું સુખ આપ્યું છે, એના માટે તમે અમારા અથાગ ઉપકારી છો. તમને નમસ્કાર કરવા સિવાય બદલામાં કેવી રીતે વાળીએ, એ જે લખ્યું છે એમાં એ બધો અર્થ સંકેત છે. એમને બીજાઓને ભક્તિ માટે લખ્યું છે, અંબાલાલભાઈને, લલ્લુજીને, ભલે એ લોકો ભક્તિમાન હતા તો પણ લખ્યું છે. સુભાષભાઈને તો એમ લખ્યું છે કે તમને તો ભક્તિ પ્રાપ્ત છે, છતાં બીજી કેમ ગડબડ છે. એ પત્ર આવી ગયો.
તમને તો એમ કે મૂળ હાથમાં આવી ગયું છે. આગળની સ્થિતિ કેમ થતી નથી એમ પોતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તમને તો તરત જ માર્ગ મળવો જોઈએ, કેમ કે એ પોતે ભૂતકાળમાં એ લાઈનમાંથી આગળ આવેલા છે. એવી જ લાઈન એમ નામની જોઈ છે 247. નીચે છેલ્લો પેરેગ્રાફ છે. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે છેલ્લા પેરેગ્રાફ પહેલાનો પેરેગ્રાફ છે, એમાં નીચે છેલ્લી બે લીટી ત્રણ લીટી છે. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની પરાભક્તિના મૂળની પ્રાપ્તિ થવા છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત થતો નથી? ભેદ મેને રહસ્ય, ત્યાર પછીનું રહસ્ય કેમ તમને મળતું નથી? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય, હરિ એટલે આત્મા પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન થતો નથી? એનું જો કઈ કારણ તમને સમજાતું હોય તો લક્ષ અવલોકન કરીને કે તમે ક્યાં અટકો છો. તમારે જે યોગ્યતા છે એમાં બીજ આવી ગયું છે. પરમેશ્વર બુદ્ધિ આગી બાદ દેખ લી થી બોલે કે યોગ્યતા તો પ્રાપ્ત હૈ, આગે કા રહસ્ય ક્યો નહીં મિલતા હૈ. તો આશ્ચર્ય લગતા હૈકો ભૂતકાળ મેં વૈસી પરિસ્થિતિ આ ભાવ એ બહુ એમને તીવ્ર ઉપાડે એવો છે. એનું કારણ એ છે કે પરમાત્મા એવા પણ છે કે અંતર્ધાન થઈ જાય છે, એસી ઉનકી એસી કોઈ પ્રતોર હોતી કે વો દીખ દર્શન દેતે ફિર અંતર્ધાન ભી હો જાતે હૈ. અબ તો ઉસકો અંતર્ધાન નહીં હોને દેંગે એસા કરકે ભાષા બહુ બનાઈ. જ્ઞાની પુરુષના ચરણ ને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. એથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞાનું આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન ઘણું સુલભ થાય છે. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા અથવા બાધક થનારા પંચ વિષય આદિ દોષો છે, તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તો તે સાધનો માંથી અહમ બુદ્ધિ છોડી દે, રોગરૂપ જાણે પ્રવર્તન ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે, કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરીને તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાની વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિ છે તેવો વિશેષ બાદ નહીં થાય. ખાસ મને બાદનું કારણ નથી, તો ચારિત્ર પ્રકાર છે. હું અનુક્રમે તેને છોડીશ અને કરતા જાગ્રત રહીશ. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી અને તે દોષ વધે છે તેનો લક્ષ્ય પણ તેને આવી શકતો નથી. વધારે સારી એ છે કે પોતાને જયારે ખબર પડતી નથી ત્યારે એને શું કરવું, કે જ્ઞાનીના આશ્રયથી બીજો ઉપાય નથી. તે ન સમજી શકે પોતાની પોતાના દોષને તો શું કરવું, એને જ્ઞાનીનો આશ્રય છે એના માટે ઉત્તમ વાત છે. નિયમ સારા દેમાં હું પહેલું લઈએ જ્યાં ભક્તિ કા બાત ચલી હૈ પહેલું દર્શાવે કે વૈરાગ ભાવ મેં નિરસપણા યા ઉદાસીનતા આને કા યહી કારણ હૈ કે મેરે જો આપકે પ્રતિ ભક્તિ હૈ ઇસસે મેરા એસા હો ગયા હૈ. યે દૃષ્ટિ પ્રકાશ નું વાત દિયા હૈ. व्यवहार भक्ति निश्चय भक्ति कैसे काम करती है ચાલો.
बातों पर चल लिया है। वस्तु तो शुद्ध भक्ति का परिणाम का भी निषेध करती है, निकाली है तो शुद्ध भक्ति एट शुद्ध पर्याय निषेध करे तथा तो वस्तु शुद्ध पर्याय से भी निरपेक्ष है। शुद्ध भक्ति व्यवहार भक्ति का निषेध करती है, निषेध में उपेक्षा करती है, शुभ भाव में उपेक्षा, पर व्यवहार भक्ति अन्य सब पदार्थों का निषेध करती है। जो मुमुक्षु की भूमिका में ये जो बात देगा, पंचेंद्रिय विषय जो है वो ज्ञानी पुरुष के आश्रय में विरोध करता है, ये सिद्धांत का यहाँ मेल खाता है। पुरुष के प्रति भक्ति वो व्यवहार भक्ति है, तो व्यवहार भक्ति अन्य सब पदार्थ का निषेध करती है, पंचेंद्रिय विषयों का वो उपेक्षा करा लेती है। अगर पंचेंद्रिय विषयों की अपेक्षा रही तो व्यवहार भक्ति नहीं होगी, फिर आगे की तो कोई बात रहती नहीं, ऊपर ऊपर की तो कोई बात रहती नहीं। ये बात नियम सार में भी लिया है। देखिए सारा ग्रंथ तो द्रव दृष्टि का मेन सब्जेक्ट तो वो है, लेकिन भक्ति का विषय स्थापित हो चुका है इधर सैद्धांतिक तौर से। हर बात अपने स्थान में कैसी महत्वपूर्ण है कि मुमुक्षु की भूमिका में भक्ति है या नहीं है इसका सबूत क्या, यही इसका सबूत है कि पंचेंद्रिय विषय की अगर उपेक्षा हो तो रहती है, या अपेक्षा नहीं रहती है तो भक्ति है वरना नहीं है, जो भी है वो तो नहीं है। ये बात है, वो तो बाधा डालती है, पंचेंद्रिय विषय की अपेक्षा तो ज्ञानी पुरुष के आश्रय में ही बाधा डालती है, सहज होता है।
इसी बात को दीप जी साहब के शब्दों में
एक ही सिद्धांत है, देव शास्त्र गुरु की भक्ति विनय नमस्कार आदि भाव साधक है, वहां विषयादि से उदासीनता में परिणति की स्थिरता होना वह साध्य है। ये साधक है तो ये साध्य है, ये साध्य है तो वो साधक है, अगर ये साध्य नहीं है तो वो साधक भी नहीं है, होने पर भी साधक की अवस्था में नहीं है, मैंने यथार्थ नहीं है, यथार्थ हो तो ऐसा हो। तो भक्ति तो करे लेकिन ये अपेक्षा उपेक्षा को तो समझे नहीं या देखे नहीं, अवलोकन करे मिलान करें नहीं तो वो भ्रम में रहते हैं, हमको तो भक्ति है, वो तो नेचुरली ऐसा ही होता है। यथार्थ भक्ति के परिणाम में ऐसा ही सहज रूप से बनता है, उनकी भक्ति उड़ जाती है, पंचेंद्रिय विषयों पर रस उड़ जाता है। एक विषय के तीव्र रस में दूसरों विषयों का, दूसरे सभी विषयों का निरस होना स्वाभाविक है। किसी भी एक विषय में तीव्र रस होने से, जैसे जो संसार में भी जो बहुत प्रवृत्ति में लगता है व्यवसाय के पैसों के पीछे, उनको खाना पीना शौक मौज मजा सब निरस हो जाता है अगर लगन तीव्र है तो। उनको पूछते लोग कि तुम क्या क्यों कमाते हो, तुमको इसमें तो रस नहीं है, जो पैसे मिले इस पैसे से जो तुमको सब प्रकार की सुविधा मिलती है उसमें तो तुम्हें रस नहीं है, फिर ये क्या करो। उसके समझ में कोई बात नहीं, एक ही बात है कि मुझे तो वो चाहिए। एक विषय का तीव्र रस दूसरे सभी जगह से उठा लेता है आदमी, वैसा नहीं, इधर वैसा बना वैसा होना चाहिए।
आगे वाला वचन, मन वचन का है और धन सर्व भक्ति के निमित्त से लगाए और अपने प्राण से अधिक प्रिय जाने देव को, प्राण को दुख मूल जाने और उसे अनंत सुख का कारण जाने, शुद्ध स्वरूप जानकर भक्ति करे, स्वयं शुद्ध स्वरूप का अभिलाष से होने से उनकी भक्ति रुचि श्रद्धा प्रतीति से करे।
तो अनुभव प्रकाश है, फिर भी ये बात रखे, मैंने बताया भी ना रहेगी, जहाँ भी अध्यात्म का प्रकरण है इसका जो ये प्रोसेस है पहलू है बताए बिना कैसे रहे।
गुरु की भक्ति, उनकी भक्ति मुक्ति का कारण जानकर करे,
वो मुक्ति का कारण
तब भव तब भव
शुद्ध भाव का कारण नहीं है, मुक्ति का कारण है।
तब भव भोग से उदास होकर मन स्वस्वरूप की ही स्थिरता चाहे, क्रिया साधे, इसने उनकी भक्ति साधक है और मन की स्थिरता साध्य है।
व्यवहार भक्ति मिलान कर, अपने आपको मिलान करने का
कैसे सारे ज्ञानियों के वचनों में एक रूपता है।
तो लाइन तो अनुभव के तो एक ही प्रकार का अनुभव होता है, जो अनुभव है वो तो एक ही प्रकार का है, जिस जो लाइन से गुजरे सब एक ही रास्ते से गुजरे, तो सबको तो रास्ते में मिलेगा वही बात मिलेगी, एक ही रास्ता।
तब नियम सार की बात हो, दृष्टि प्रकाश की बात हो, अनुभव प्रकाश प्रकाश हो, उसकी बात हो, उसकी बात हो, सब में एक एक बात है,
कहीं से ले लो
अपने प्राण को दुख का मूल जाने।
पंचेंद्रियों की अपेक्षा में प्राण व्यवहार प्राण की पुष्टि जानता है। जो अगर मैं जीवता हूँ, अच्छी तरह से मुझे खुराक होए, अच्छा खुराक होए, प्राण की पुष्टि होगी, वरना कमजोरी आ जाएगी। यही तो अभिप्राय है इसमें, तो बिल्कुल प्रात रिवर्स में, ये तो दुख का मूल जाने, उपेक्षा का विषय हो गया।
बात वैदिक साहब ने साध्य साध्य का अधिकार में उठाई, इस बात की चर्चा उन्होंने साध्य साध्य का अधिकार में की है।
यथार्थ वस्तु स्थिति है,
तो रस घटाने के लिए बाहर त्याग का भी अनुमोदन करते हैं। विचारने के लिए આનંદ ઘનજીનું મહત્વ પણ ઘણું આપ્યું છે. કુંદકુંદાચાર્ય અને આનંદ ઘનજી એ સિદ્ધાંત સંબંધે જ્ઞાન તીવ્ર હતું. સિદ્ધાંત જ્ઞાન કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. 2000 સાલ પહેલે એમ કે વચન છે એટલી વાત નીકળી.